नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सोपसाहुणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जिनधर्मोस्तु मंगलं सर्वमंगलमंगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जयनं जयतु शासनं। नमः समयसाराय श्वानुपत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते।
આનંદ સાગર ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ અને એમાં એકાગ્ર થઈને ઉપયોગ એમાં લાગી ગયો, અંદર બેસીને એટલે ઉપયોગ એમાં એકાગ્ર થઈને જામી ગયો, એને આત્મામાં બેઠો કહેવામાં આવે છે। એ દ્રષ્ટિ જ્યારે આત્મામાં લાગી ગઈ, ઉપયોગ આત્મામાં જામી ગયો, એવી શુદ્ધ ઉપયોગની દશા પ્રગટ થઈ, ત્યારે પર્યાયમાં શું થયું કે અતિન્દ્રિય આનંદની પર્યાયની વાત કરી। આનંદ સાગર આ ભગવાન આત્મામાં બેસીને એટલે કે આત્મામાં એકાગ્ર થઈને જેટલી એની એટલે પર્યાયની પોતાની યોગ્યતા છે એટલો આનંદ ભોગવી લે છે। જેમ 13 નંબરની ગાથામાં આત્માને અકર્તાનું વર્ણન કર્યું, એમાં આત્મા જે શક્તિકાળે એ આનંદનો અભોગતા છે। ભોગતા અભોગતાને જાણતા જાણતા ભોગતા છે, અભોગતા તો ત્રિકાળી દ્રવ્ય છે અને ભોગતાનો ધર્મ છે પર્યાય। પર્યાયની પોતાની યોગ્યતા પ્રમાણે જેટલો આનંદ આવે છે એટલો એ ભોગવીએ છીએ, પણ શરત એટલી કે દ્રવ્યમાં બેસીને, દ્રવ્યમાં બેસીએ તો જ પર્યાયમાં આનંદ પ્રગટ થાય છે। એટલે કે દ્રવ્યમાં એકાગ્ર થાય પ્રણતિ, ત્યારે પ્રણતિમાં આનંદ પ્રગટ થાય છે અને એ આનંદ પર્યાય ભોગવે છે। હું ભોગવતો નથી, અભોગતા પણ હું અહીં કાયમ રહે, અતિન્દ્રિય આનંદનો અભોગતા છે આત્મા, આત્મા અભોગતા છે અને પર્યાય આનંદને ભોગવે છે। સમય એક ભોગતા અભોગતાને જાણતા જાણતા અમારો ભોગ થઈ જાય છે, બે દ્રવ્યોના વિષયને કેવળ જાણે છે આવી આત્મા ભોગતા રહે આનંદ નો પર્યાય ભોગવે છે એટલું લીધું, ભેદ કરીને આત્મા ભોગવે છે એમ નહીં લીધું। એટલે હા, એટલે એ ન લીધું, એક તો નિશ્ચય ને એક વ્યવહાર બસ, દ્રવ્ય ભોગતા છે અને પરિણામ ભોગતા છે, ભોગતા ભોગતા ધર્મ એકતા છે, બે છે પ્રમાણથી બે છે, પર્યાય ભોગવે યોગ્યતા પોતાની યોગ્યતા છે એટલો આનંદ ભોગવી લે છે, એટલે કે જેટલો આનંદ પ્રગટ થાય છે એટલો ભોગવી લે છે, પર્યાય ભોગવી લે છે, પણ યોગ્યતા પ્રમાણે પ્રગટ થાય છે અને યોગ્યતા પ્રમાણે ભોગવે છે। 40 ડિગ્રી નો આનંદ 40 ડિગ્રી જ ભોગવે, પછી 41 ડિગ્રી થાય તો 41 ડિગ્રી ભોગવે, યોગ્યતા અનુસાર ભોગવે એમ, પછી કહેશે પૂર્ણ થાય પછી કેવળ જ્ઞાન, પછી કહેશે આ તો અત્યારે સાધકની વાત કરે છે, એ પોતાની યોગ્યતા અનુસાર આનંદ ભોગવે છે, એમાં યોગ્યતા શબ્દ આવ્યો। આ યોગ્યતા શબ્દ જૈન દર્શનનું મૂળ છે, થવા યોગ થાય છે એમ કહો કે યોગ્યતા અનુસાર પર્યાય થાય છે એમ કહો, એક જ વાત છે।
પુરાણા
શાસ્ત્રોમાં આવે છે યોગ્યતા એ પ્રતિનિયમ,
કારણ
અને પ્રતિનિયમ કારણે એનું કારણ યોગ્યતા છે, બસ એ તત્સમયની યોગ્યતા, પર્યાય છે દ્રવ્ય છે જ નહીં, વાત 100% સાચી છે, આમાં પણ એ જ આવ્યું ને, યોગ્યતા પ્રમાણે આનંદને ભોગલી જ પર્યાય, ક્યાં બેસીને ભોગવે છે કે દ્રવ્યમાં બેસીને ભોગવે છે, એટલે કે દ્રવ્યમાં એકાગ્ર થઈ પણ નથી, એ પણ નથીમાં આનંદ આવ્યો, એ આનંદ ભોગવે છે એમ જ્ઞાન જાણે છે, હું ભોગવું છું એમ જ્ઞાન જાણતો નથી, પર્યાયની તત્સમની યોગ્યતામાં આનંદ થવાનો સકાળ તો પ્રગટ કર્યો છે, હા હા હું ભોગવ ભોગતો નથી અને મેં આનંદની પર્યાય પ્રગટ કરી નથી અને હું ભોગતા પણ નથી. હું તો જ્ઞાતા છું, હું જ્ઞાતા તો છું ભોગતાનો, પણ અભોગતાનો જ્ઞાતા તેથી ભોગતાનો જ્ઞાતા એ વ્યવહાર છે. અભોગતાનો જ્ઞાતા અને ભોગતાનો પણ જ્ઞાતા એ બે ને જાણે એમના વ્યવહાર, ભેદથી એકને જાણે તો વ્યવહાર કહેવાય. અભોગતામાં સુરક્ષિત રહેવું અને યોગ્યતા અનુસાર, એટલે જેટલી માત્રામાં એકાગ્ર થાય છે પ્રણતિ એટલી માત્રામાં આનંદ આવે છે અને એટલી માત્રામાં આનંદ ભોગવે છે સાધકની દિશા. પછી કેવળ જ્ઞાન કહેશે બે સરખું થઈ ગયું, પછી કહેશે એ પોતાની યોગ્યતા અનુસાર આનંદ ભોગવી દે. પણ એ સમયે આ આનંદ સાગર આત્મા એવો ને એવો, જો એ આનંદ આવ્યો માટે આનંદ ઘટી ગયો દરેમાંથી એમ નથી, તો એવો ને એવો એમ ને એમ રહે છે. આનંદ સમય સમયનું પોતાની યોગ્યતાથી ભોગવાઈ જાય છે. ભોગવાઈ જાય સહજ પણ આનંદ આવે તો પર્યાય ભોગવે જ નહીં, એમાં ક્યાં પ્રશ્ન છે. એટલે અહીંયા પર્યાય અને દ્રવ્ય બેનું જ્ઞાન કરાયું, બેની જુદાઈ રાખી અને દ્રવ્યમાં બેસીને જ આનંદ ભોગવાય પ્રગટ થાય. દ્રવ્યના લક્ષ્ય જ આનંદ પ્રગટ થાય દ્રવ્યમાં બેસીને, કહ્યું ને. સોગાની પણ એ કહ્યું છે ને, દ્રવ્યમાં બેસી જાય પર્યાયના ચટમાં ઉતારી લે યા દ્રષ્ટિ પર્યાય ઉપર ભઈ ગઈ તો આનંદ એ ગયો, દ્રષ્ટિ ગઈ ને આનંદ પણ. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને દર્શન થાય છે ત્યારે આનંદ જે આવ્યો ને પર્યાયમાં એનું અધિકતા થઈ જાય છે, એટલે મીઠા દ્રષ્ટિ થાય છે. એની બીજી ભૂલ નથી, એની સ્થૂળ ભૂલ ન હોય. હું ભોગતા છું એમ ના આવે ને, પણ આનંદ આવ્યો અનંત કાળથી નહીં આવેલો એવું, એટલે એની પર્યાયની અધિકતા થઈ ગઈ. આનંદ પ્રગટ થયો એની અધિકતા થઈ ગઈ, પ્રગટ છે એની અધિકતા છૂટી ગઈ. અનાદિ મિથ્યા દ્રષ્ટિ પહેલા જયારે થાય છે ને ત્યારે એની વાત છે, એનું આ કારણ છે. આ ચર્ચા અમારે અમારા પિતાશ્રી રહે છે. એની બીજી તો ભૂલ હોય, શું હોય ભૂલ શું હોય? આ થઈ આ, એને માટે દાખલો આપું છે. તમને 1 કરોડ ની લોટરી લાગી, હે હર્ષમાં ને હર્ષમાં અહીંયા પડ્યો હતો. જીરવી સિક્કો ની આ અનંત કાળ થી આનંદ થયો જીરવણ ની અધિકતા. સંસારનો અંત આવી ગયો, એનો મોક્ષ થવાનો છે, એમાં તો સવાલ જ નથી કઈ, પણ ટેકું નહીં. છે કેવડી ગમ્યા, તો પણ કેવડી ગમ્યા હોય તો પણ વિચાર કરવાની છૂટ છે. કોઈ વિશેષ રૂપમાં હોય ને તો વિચાર તો કરવો જ નહીં. કેવડી ગમી હોય એવો આપણી જ્યાં પુસ્તક જોયા અગિયારમે ગુણસ્થાન પડે છે. અગિયારમે ગુણસ્થાને બહુ ઉત્સમ થાય છે, પૂર્ણાનંદ આવી જાય છે. મોહનો ઉપશમ થાય તે ઉપશમ દર્શન બહુ થયો, ચારિત્રમાં ઉપશમ થયો, એટલે જે આનંદ હતો એની ભરતી બહુ આવી ગઈ. એ કદાચ હોય ભૂલો કદાચ એમ અત્યારે આ વિચાર આવ્યો. ઉપશમ અહીંયા ઉપશમ ઓલું ઉપશમ છે, અહીંયા આનંદ ની અધિકતા એમાં પૂર્ણ આનંદ પ્રગટ થઈ ગયો. એની અધિકતા કદાચ થઈ ગઈ હોય તો એ બનવા જો છે. બાકી તો કેવડી ગમે છે આપણે તો કઈ ઉપશમ શ્રેણી વાળાની ભૂલ શું હોય તો આપ કેવડી જાણી શકે, આપણે શું જાણી શકીએ? હા તો આપણે તરફથી વિચાર કરી વિચાર કરવાની છૂટ છે. બાકી કેવડીને પાંચ રાખવા હારે અમે તો જન્મથી વિચાર કરીએ છીએ બાપુ, કેમ કે બેગમાં ઉત્સમ થઈ જવા આવી ઉત્સમ ઓલું ઉત્સમ છે એટલે વિચાર આવી ગયો. ઉપસમમાંથી પડે છે, ઉપસમ વાળો પડે છે નીચે, અને ઓલો ઉપસમ શ્રેણી વાળો પડ્યો ને શપક શ્રેણી વાળો ક્યાં છે પડે?
ઉપસમ શ્રેણી વાળો પડે.
જેવું દ્રવ્યમાં અનંત પરિપૂર્ણ આનંદ ભર્યું છે એવો જ અનંત પરિપૂર્ણ આનંદ જ્યારે પર્યાયમાં પ્રગટ થાય છે ત્યારે મને આનંદ આવ્યો એવો વિચાર આવતો નથી. એટલે શુદ્ધ જ્ઞાન નથી આવે, શુદ્ધ જ્ઞાન નથી. અનંત કાળ સુધી દ્રવ્ય પર્યાય બંને એક જેવા દેખાય છે. એક થતા નથી પણ એક જેવા અનન્ય. બસ આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. ઉપરનો બીજો પારો આખો પારો બદલી નાખ્યો, હું સાધકની વાત હતી, હવે આ કેવળ જ્ઞાનની વાત થઈ. સમજ્યા? આખો પારો બદલી ગયો ને,
ઉપર શુદ્ધ જ્ઞાન છે નીચે કેવળ
જ્ઞાન. હા, નીચે કેવળ જ્ઞાન, બસ બરાબર ને. બે સરખા થઈ ગયા, કૃત્ય કૃત્ય થઈ ગયો, કેવળ જ્ઞાન થઈ ગયું, પરિપૂર્ણ પ્રગટ થઈ ગયું. બસ તો પારા મેં કોઈ પ્રશ્ન ઉઠતા હે? એક સાધક કી વાત હૈ, કેવડી પરિપૂર્ણ હે?
એક સાધક કી એક સાધી કી.
હા, એક સાધક કી વાત. ધ્યેય તો કોમન હૈ, ધ્યેય તો કોમન હૈ,
તો
હે ને. એ અલગ ચીજ છે, સાધ્ય અલગ ચીજ છે. બોલો, એ પ્રશ્ન પૂછે નહીં, આવી બોલો. કઈ વાત નથી,
સ્પષ્ટ
સ્પષ્ટ આવી. અને હારે આ આનંદની વાત આવીને એ જવાનું નહીં, ત્રીમાં બેસીને જ આનંદ એને ઉત્સવ મળે ભાઈ બધો. દ્રવ્યમાં બેસી ગયો જગન્ય અંતર્ભૂત, દ્રવ્યમાં બેઠો ને આનંદ આવ્યો, આવ્યો ભેગો આ અધિકતા પર્યાયની મહિમા, આનંદ મૂર્તિની મહિમા છૂટી ગઈ, છૂટી ગઈ. અવધિ જ્ઞાનની મહિમા કરવા જેવી નથી, મનોપ્રી જ્ઞાનની મહિમા કરવા જેવી નથી, જાતિ જ્ઞાનની મહિમા કરવા જેવી
નથી,
મહિમા કરવા જેવી નથી. હોય જાણે, બસ જાણે છે, સાધન જાણે છે, જ્ઞાતિષ્મરણ થાય, અભિમાન થાય, મનોપરિજ્ઞાન થાય, એને જાણે જાણે બસ.
ઓલા દિવસે આપને રાત્રે દીધી હતી ને ચર્ચા, કે જ્ઞેની અધિકતા કરવા જેવી નથી, ધ્યેયની અધિકતા કરવા જેવી.
યા જ્ઞેની અધિકતા આવી, કેમ કે આનંદ એક પર્યાય પ્રગટ થઈ રહ્યો, એ ધ્યેય તો નથી ને, તો જ્ઞેય હતું ને. અનંત કાળથી નહીં આવેલો આનંદ, એટલે નિયમ છે, પડે છે, પછી ચડે. હા,
એ તો ચડશે, કેમ કે માર્ગ
એ તો ચડવાનો, એનો મોક્ષ થઈ ગયો, રજીસ્ટર ટ્રેડમાર્ક, એ તો સીટ બુકિંગ થઈ ગયું, બુકિંગ થઈ ગયું, બુક થઈ ગયું. હા, એનું સ્થાન એવા નક્કી થઈ ગયો, આકાશના કે ક્ષેત્રમાંથી સિદ્ધ દશા આવશે વાં, એ પણ નક્કી છે, કાળ નક્કી છે, કેવળ જ્ઞાનની પર્યાય ક્યારે પ્રસરાય છે, કાળ નક્કી થઈ ગયું, એમાં તો કંઈ ફેરફાર છે. બે ચાર પાંચ લોકો છે, અધિકતા કરવા
જેવી
પીડ્યા પછી નિરાશ થવા દેવું કોઈ જીવ. ચડના ઉતરના મેરા કાર્ય નહીં, પડાયા દૂસરા પડાયા, પડદરે પડ્યું છે. એટલે એવો પ્રસંગ આવે કોઈ પણ જીવને તો નિરાશ નહીં થવા, બિલકુલ હું ક્યાં પીડ્યો છું, હું તો પરિપૂર્ણ છું, મારામાં ક્યાં ઘટી
ગયું,
તો પર્યાયમાં આવ્યો, તો પર્યાયમાં જ્યો, તો પર્યાયમાં આવો નાર જાણો નાર,
બસ
હવે જાય, મેં તો જાણતા હું, જાણું મેં જાણો નાર, દેખો મેં દેખનાર. કોઈ દિવસ હંમેશા આત્માથી જીવ છે એ નિરાશ ન થાય, એકનું લક્ષણ છે, એકનું લક્ષણ છે. આત્માથી કોઈ દિન ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, સંયોગની પ્રતિકૂળતા, શરીરની પ્રતિકૂળતા, કે ગમે તે પ્રકાર બજે પણ એનો અંતરંગ ઉત્સાહ શિથિલ નથી. એનું બહિરંગ લક્ષણ છે, અંતરંગ નથી, બહિરંગ છે. આને કહ્યું પડે છે બીજો, હું ક્યાં પીડ્યો છું, પંદરે પીડ્યું છે, હું તો એવો ને એવો છું, સદાનંદ મારામાં ક્યાં ઘટ્યું છે.
છોડ દિયા
એની અધિકતા જેને વર્તી હોય છે સવળું થઈ જાય, એમાં છે
નિરાશ હોને નહીં દેતા. એક નય વસ્તુ જબ દેખો તબ પૂરા હૈ,
પૂરા સાગર કહ્યું ને, આમાં જ આવ્યું, આમાં પૂર્ણ આનંદ સાગર આવ્યો ને. આમાં તો ચેતન પર્યાય બે ની વાત લીધી, પણ એમાં જેટલો આનંદ પ્રગટ થાય એટલો ભોગવાઈ જાય છે. આત્મા તો આનંદ સાગર ભર્યું એવો ને એવો
ભૂમિ લેશે, પણ એ સમયે આ આનંદ સાગર આત્મા એવો ને એવો એમ ને એમ રહેશે.
એમાં આનંદ ક્યાં ઘટ્યો છે? ખરેખર તો આનંદ આવે ને જાય છે આત્મામાંથી, એ પણ એક વ્યવહાર છે. ખરેખર તો પર્યાયમાં, દસ સમયની પર્યાયની યોગ્યતામાં આનંદ આવ્યો હોય, એ પર્યાયમાંથી પર્યાયમાં આનંદ આવ્યો છે. દરેકમાંથી આવ્યો હોય એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. કેમ કે દરેકમાંથી આવે તો ઘટી જાય,
ઘટી જાય.
રચના કરતી હે, ભોગવી લેતી. બસ આનંદ, આમાંથી આનંદ આવે તો ઘટવા માંડે.
જોઈને એ પોતાના આનંદ ની રચના,
એ જોવે છે એટલે એની યોગ્યતામાં આનંદ પ્રગટ થાય છે. નવો બસ એ પ્રગટ થાય છે તેવું નથી. આનંદ સાગર જેવોમાં અકર્તાનું બોલાય, એમાં અભોગતાનું બોલ છે. આમાં અભોગતાનું બોલ છે, કેમ કે ભોગવે છે પર્યાય. એમાં એવું ને, પર્યાય પર્યાય ને ભોગવે છે એટલે હું તો અભોગતા છું. એમ તો પૂર્ણ ભોગવતી આનંદ પર્યાયમાં હું ક્યાં જાઉં છું કે હું એને ભોગવું? હું ભોગવું તો હું અભોગતા રહેતો નથી. હું એને ભોગવું તો હું અભોગતા રહેતો નથી, તો અભોગતા
છું.
સ્વામી નથી, સ્વસ્વામી સંબંધ મારે એને નથી, માટે વૈદ્યવધક ભાવ પણ મારે એની સાથે નથી.
ભોગવવાની શક્તિ જ નથી,
શક્તિ ભૂલ વાત કરો ને, કરવાની શક્તિ નથી ને ભોગવવાની શક્તિ નથી. અભાવ કે ભોગવું ક્યાંથી? કરવાની શક્તિ નથી, એ ભગવાનની શક્તિ. જાણું જાણું મેં જાણનારા, દેખો મેં દેખનારા. કોઈ કરે ને કોઈ ભોગવે એને જાણું, બાકી કરું ને ભોગવું મારા સ્વભાવમાં નથી. આહા, કેટલું દ્રવ્ય ને પર્યાયની જુદાય. આહા, સ્વભાવથી
સ્વભાવથી
ત્યારે પર્યાયની ભોગતા શક્તિ સિદ્ધ થાય,
ખીલે છે. બસ
સિદ્ધ થાય,
સિદ્ધ થાય છે તો જે પર્યાય પર્યાયને ભોગવે છે એમ કહી શકાય. હું ભોગવું છું તો પર્યાય ભોગવે છે એવું નહીં. તું નથી ભોગવતો માટે એની ભોગવાની શક્તિ સિદ્ધ થાય. બરાબર, જ્ઞાનમાં એમ જ જાણે પર્યાય ભોગવે છે.
ત્યારે અભોગતા ને ભોગતા ની એક સાથે જાણે ને
જાણે જ્ઞાન જાણે છે. જે જ્ઞાન મને અભોગતા ને જાણે છે એ જ્ઞાન ભોગતા ધર્મ ને જાણે છે. એવી અંદરમાં સફળ પ્રકાશ પ્રતિક્રિયા ઉઠી. વિજ્ઞાન મને જાણે છે ભોગતાને, એ આનંદ ને ભોગવે છે એને પણ જાણે. એ સફળ પ્રકાશક છે. અંદર ત્રિવેદ સ્વ છે, પર્યાય તે પર છે, એ સફળ પ્રકાશક છે. એક અપેક્ષા એ નિશ્ચય છે, બીજી અપેક્ષા એ વ્યવહારિક.
એટલે હું જાણું છું, હું જાણનાર છું.
જાણનાર
અભોગતા છે,
અભોગતા છે.
અને ભોક્તાને જુદા રહીને જાણે છે, 320 ગાથા.
હા, જુદા રહીને જાણે,
જાણે જ
જાણે જ છે, કરતો નથી ને ભોગવતો. તો આત્મા થઈ ગયો, અભેદ થઈ ગયો ને, પછી ભોગવ્યો ક્યાંથી? નાયક તો બસ નાયક જ છે. ત્રણસો 365 ગાથા આવી, 356 થી 65 પ્રેટિકાની. નાયક તો પ્રેટિકાની બતાવી. બધા જ્ઞાનીઓ નો એક મત હોય છે. કોઈ મદ્રાસ થી જ્ઞાની આવ્યો એ વાત કરે, કોઈ કલકત્તા થી જ્ઞાની વાત કરે આવીને, કોઈ ધ્રાતકી ખંડ માંથી આવ્યો હોય, કોઈ મહાવીર માંથી આવ્યો હોય, કોઈ બંગાળ માંથી આવ્યો હોય જ્ઞાની, એક વાત, નાયક તો નાયક છે બસ. બારનો સાર છે, નાયક તો નાયક છે. એમાં ધ્યેય અને જ્ઞેય બે આવી ગયું. નાયક તો બસ નાયક જ છે. પછી આગળ બીજી લીધી, નાયક નાયક જ છે. નાયક નાયક જ છે. આમાં બધું આવી ગયું, બધું આવી ગયું આમાં. હો, બાર બાર અંગ તો આવી ગયા. રુદ્રનો સપનો આવ્યો હતો, એક નાયક ભાવમાં બાર અનુસાર સ્વપ્ન આવ્યું. ભૂતપૂર્વના સંસ્કાર સાંભળેલું સ્વપ્ન આવ્યું. આમાં બધું આવી ગયું, આનંદ સહજાનો લ્યો. પછી આનંદ સહજાનંદ હોય ને, નાયક તો બસ નાયક છે, અલંગ બસ અનુભવ લ્યો, બીજું કઈ નથી. નાયક બંને જાણે છે કે નહીં, પોતે પોતાને જાણે છે કે નહીં, નાયક નાયક જ છે એ નિશ્ચય છે. એટલે શું દલિકો એ
નિશ્ચય
નિશ્ચય છે.
સ્વરૂપ પણ
તો જીવનું અસ્તિત્વ જ નહીં. ડાયક પર ને જાણે છે તો એમાં એક ન્યાય આપ્યું છે સજ્જન, જે જેનું હોય તે નાયક પર ને જાણે છે. નાયક પરનો થઈ ગયો તો નાયક રહ્યો નહીં, અસ્તિત્વ ઉડી ગયું. જબરજસ્ત ન્યાય આપ્યો છે. અને નાયકનો નાયક છે એમાં અનુભવનો નાશ થાય છે, અનુભવ નથી આવતો. હા, પોતે પોતાને જાણે છે એમ એ નથી. નાયક નાયક છે એ નિશ્ચય છે. પર્યાય જ્ઞાયકમાં તન્મય થઈને જ્ઞાયકને જાણ્યું એટલે પર્યાય પોતે જ્ઞાયક થઈ ગયું. પર્યાય ન રહ્યું, શુદ્ધ જ્ઞાન ન રહ્યું, એ જ્ઞાયક થઈ ગયું. અનન્ય અવેદ
આત્મા
અનુભવ નો અનુભવ નો વિષય જુદા નથી, એક જ છે. એક નાયક શબ્દમાં સૃષ્ટિના વિષયમાં એક નાયક લીધું અને પરિણિમો નાયકને જાણવા રૂપે પરિણિમો તો એક નાયક. છઠ્ઠી ગાથામાં બે પારમાં નાયક ભાવ પહેર્યું, શબ્દ રખ્યો. ધ્યેયમાં પણ નાયક અને જ્ઞેયો પણ આનંદ ગુણથી અભેદ નામાં ક્ષણિક પર્યાય થયો. ત્રિકાળ અભેદ આમાં ક્ષણિક તો પણ જ્ઞાયક એનું નામ રહી કે સહિત નિરમત પર. કેમ કે સહિતમાં ભેદ નથી ને એટલે જ્ઞાયક છે. અભેદ છે પર્યાય, કરતા કર્મનું અનન્ય પણ થઈ ગયું. પરિણામો માટે કરતા ને પરિણામી કર્મ નહીં, પરિણામે છે તે કરતા પરિણામી દ્રવ્ય અને પરિણામી દ્રવ્ય કર્મ જણાયો પણ એ જ, જાણનારો પોતે અને જણાયો પણ પોતે, સામાન્ય વિશેષ બે લેવું એ 271 માં છે. ઈ જ એ જ વાત છે. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય ની અવેદતા, ઈ જ્ઞાતા ધ્યાન ને ધ્યેય ની અવેદતા. દ્રષ્ટિના વિષયમાં મોનો ક્ષય થવાનું સામર્થ્ય પણ જ્યારે જ્ઞેય થયું ત્યારે બહુ ક્ષય થયું. એટલે પહેલા પારામાં એને ઉપાસવામાં આવતા દૂધ કહેવાય છે, વાત સાચી છે. તો છે કોઈને પહેલા પારામાં અનુભવ આપણી ના નથી, બીજા પારામાં તો અવશ્ય થાય છે.
બંને જાણવાનું બંધ થઈ જાય અને જાણનારને જાણવાનું આવી જાય ત્યારે અનુભવ.
એટલે કેશિનાચાર્યની એસીને મને જે ગાથા છે એમાં એ લીધું છે, ત્યારે મોક્ષય થાય છે. ધ્યેયમાં સામર્થ્ય છે મોક્ષયનું પણ મોક્ષય થતો નથી, કેમ કે એ અપરિણામી છે. પછી પરિણમે છે જ્યારે ત્યારે જ્ઞેય થઈ જાય છે, અનુભૂતિ થાય છે. અનુભૂતિ થાય છે ત્યારે દ્રવ્યગુણ પર્યાવે એ નહીં થાય છે, ધ્યેયપૂર્વક નહીં. હા, તો જ્ઞાયક જ રહ્યો, ધ્યેયમાં પણ જ્ઞાયક અને જ્ઞેયમાં પણ જ્ઞાયક રહ્યો. હા, એમ વિચાર ત્યારે હમણાં જ આ વિચાર આવ્યો. કોઈ ગાથા ની આરે મેં એસીની બધી ગાથા છે ને, હા, કર્ણલબ્ધિમાં તો આવી ગયો. કર્ણલબ્ધિમાં આવ્યો પણ કર્ણલબ્ધિના પરિણામ ઉત્તરોત્તર ક્ષણે, કરતા કર્મનું અનન્યપણ થવું જોઈએ. કરતા કર્મનો ભેદ હોય તો ક્રાંતિ છે. માટે મોક્ષય થાય છે એ અનુભૂતિના કાળે થાય છે. કેવળ અનુભવના વિષયના લક્ષ્ય નહીં, પણ અનુભવ થઈ જાય, થાય છે ઝડપથી. અહીંયા પેલા પરામાં અનુભવ થતો હશે આપણે, ના નથી. કેમ કે એમાં દેખ્યું છે કે પરદેવેથી પિંપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે, એ રીત થઈ શકે છે. સમજી ગયા? ત્યાં બે ભાવ આવી જતા હશે, પણ બીજા પારમાં તો પચુક આવે છે. પહેલા પારમાં અનુભવ થઈ ગયો તો બીજો પારો સાધકનો છે એમ પણ લેવાય, અને સાધક થવા માટે પણ બીજો પારો લેવાય.
પણ એ ઉપાસના થાય છે કેવી રીતે?
કેવી રીતે
ઉપાસનાનો વિષય તો પહેલા આપી દીધો,
આપી દીધો,
અને સિદ્ધાંત કયો કે પરદ્રવ્ય સે બિન
બીજા પારામાં સમય દર્શન થાય છે. કેમકે જાણેલાનું સિદ્ધાંત થાય
છે.
જાણવામાં આવ્યું, જાણો નિયાકાર અવસ્થામાં નાયક પણ ગણાયો, એટલે જ્ઞેથી વ્યાવૃત થઈ ગયો. જ્ઞેથી વ્યાવૃત થાય છે, કેમ કે આખી પ્રોસેસ એને જ્ઞે સાપેક્ષ વાત કરી અને પછી જ્ઞેથી નિરપેક્ષ થઈ જાય છે. આવે છે ને કે જ્ઞેયને જાણીને પછી જ્ઞેયને છોડી દે, વ્યાવૃત થઈને અનુભવ કરી લે, એમ એવી અહીંયા પદ્ધતિ છે. અગ્નિના દ્રષ્ટાંતને પેલા બાળે છે લાકડાને, તેને અગ્નિ કહેવાય, એ વ્યવહારથી વાત કરી, પણ અગ્નિ તો અગ્નિ છે. અગ્નિ તો અગ્નિ, અગ્નિ બાળકી નથી ને ઉષ્ણ પણ નથી, બે ભેદ કાઢીને કાંઈ પંચાતી. એમ આ જ્ઞેયને જાણે છે, માટે જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેય કરતો છૂટતા નથી. કેમ નથી? કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય છે, જાણનાર જો એમ જણાય છે. એમ જાણનાર છું એમ જણાય, જણાયું આવ્યું એમ. જ્ઞેય જણાતા નથી, જ્ઞેયને જાણું છું એમ ક્યાં આવ્યું? ત્યારે એને અનન્ય થઈને અનુભૂતિ થઈ ગઈ, ત્યારે ખરેખર મોક્ષ થઈ ગયું. દર્શન મૂળ નાશ ના થાય છે.
પહેલા પરામાં ઉપાસવામાં આવે છે, શુદ્ધ કહેવાય છે, પણ એ ઉપાસના કઈ રીતે થાય છે
એ બીજા પારામાં વિધિ છે. વિધિ બીજા પાર સ્પષ્ટ વિધિ છે.
જ્ઞેથી વ્યાકૃત થઈને નાયકની સન્મુખ થઈ જાય છે,
અને જાણ્યો કે હું નાયક છું, પરણમી ગયો.
પહેલા પારામાં કરતા બુદ્ધિ છૂટી ગયું, અને અહીં આગળ જાણવાની છોડે,
પરનું જાણવાનું છોડાવીને પોતે જાણવા રૂપે, પોતે પોતાને જાણવા રૂપે
પરિણમી.
પોતે જાણનારો માટે પોતે કરતા, પોતાને જ જાણ્યો માટે પોતે જ કરમ, એવો શબ્દ છે.
એ કરમ નહીં,
પોતે જ કરમ.
શુદ્ધાની પર એ કરમ નહીં. પરિણામ માત્ર થી વિભક્ત જુદા પણ એ શુદ્ધાત્મા છે. કોઈ ગુટકાર એક રૂપ નહી થાય ત્યારે ધ્યેય સાચું, નહીં થાય ત્યારે ધ્યેય સાચું. લખી લે ગયા ધ્યાનમાં રાખજે, પોલીસ નહીં
પણ ત્યારે નીકળે ને
આવું થશે. હા લખી લેજે, પોલીસ નહીં, ભૂલના મત લિખ લેના. હા
દેહપૂર્વક નહીં હોતા હે વો બાત ભૂલના મત,
વો બાત ભૂલના
બોલ લિખ લેના,
લિખ લેના. ભાઈ સાહેબ ને વાત કરી, ભાઈ સાહેબ એ ખુશ થયા, રવિન્દ્રબાબુ ખુશ થયા. આખું જૈન દર્શન અનિશુદ્ધપણે અવિરોધપણે ઉભું થઈ ગયું, અવિરોધ ઉભું થઈ
દો શબ્દોમાં આખું જૈન દર્શન.
હા ઠીક છે, કોઈ વિરોધ નહીં, કોઈ દોષ નહીં, શ્રદ્ધાનો દોષ નહીં, જ્ઞાનનો દોષ નહીં. હા હા કાંઈ દોષ નહીં. એ અનુભૂતિ થઈ જૈન શાસન
આપવાનું
એક ઈ વાત.
દોષ તો છે જ નહીં પણ શ્રદ્ધા ઓ જ્ઞાન નું ગુણ પ્રગટ
થયું. અનુભૂતિ તે જૈન શાસન છે. જૈન શાસન ક્યાં વસ્તુ હશે? આત્માની અનુભૂતિમાં. જૈન શાસન દ્રવ્યુષમાં છે કે ના?
આત્મા જૈન શાસન અનુભૂતિ મેં રહેતા હૈ, અનુભૂતિ મેં આત્મા રહેતા હૈ.